તારીખ 21/5/1994 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 254 454 અને 447 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 446 પૂજ્ય સુગાનીજી સાહેબના જન્મદિવસ ઉપરનું પ્રવચન
પ્રકાશ નંબર 254 69 માત્ર વિચાર કરવાથી વસ્તુનો પત્તો લાગતો નથી, એટલે કે આત્માનો અનુભવ થતો નથી. વિચાર, ચિંતન, મનન, ચર્ચા, વાંચન, શ્રવણ આ બધા પર્યાયોમાં વિચાર સામાન્ય છે. એથી વસ્તુનો પત્તો લાગતો નથી, એટલે અનુભવ સુધી પહોંચાતું નથી. યથાર્થ હોય, વિચારણા યથાર્થ હોય તો દર્શનોની મંદતા થાય. જો યથાર્થ ન હોય તો માત્ર ચારિત્ર મોહની મંદતા થાય. જ્ઞાનનો ક્ષોભ સંબંધે પણ બીજો ફાયદો ન થાય. વિચારમાં પણ બે ભેદ લેવા, એક સુવિચારણા રૂપ યથાર્થ વિચાર અને એક શાસ્ત્રના નિમિત્તે, સ્વાધ્યાયના નિમિત્તે, સત્સંગના નિમિત્તે ચાલતા વિચારો. છતાં પણ આત્માનુભવ સુધી એ વિચાર દશાની પહોંચ નથી. અહીંયા તો એટલું જ લેવું છે કે વિચાર દશાની પહોંચ આત્માનુભવ સુધી નથી. વિચાર ચિંતનમાં હજી પરિણમન બહિર્મુખ છે, જ્યારે અનુભવમાં પરિણમન અંતર્મુખ છે. બે માં દિશા ફેર ઉલટો સુલટો છે તો પછી શું કરવું? કે જો સુવિચારણા એટલે વિચારણા યથાર્થ હોય તો વસ્તુ તો પ્રત્યક્ષ મોજુદ છે, વસ્તુ સ્વરૂપે તો પ્રત્યક્ષ છે, મોજુદ છે એટલે પ્રત્યેક વર્તમાનમાં હાજર છે અને પ્રત્યક્ષ છે. જો વસ્તુ પ્રત્યક્ષ હોય તો એનો વિચાર કરવાની આવશ્યકતા નથી રહેતી. વિચાર તેનો કરવો પડે કે જ્યાં વસ્તુ પરોક્ષ હોય ત્યાં. વસ્તુ પરોક્ષ હોય એનો વિચાર આવે, પ્રત્યક્ષ હોય એનો વિચાર કરવાની આવશ્યકતા નથી. એક વ્યક્તિગત દ્રષ્ટાંત લઈએ કે જે વ્યક્તિ પરોક્ષ હોય એનો વિચાર આવે, પણ સામે પ્રત્યક્ષ નજરે દેખાતા હોય એનો વિચાર ક્યાં કરવાનો રહે છે? એની સામે તો પ્રત્યક્ષ જ્ઞાનમાં સામે જ આવી જાય છે, એટલે એનો વિચાર કરવાનો પ્રસંગ નથી ત્યાં. હવે બીજી રીતે વિચારીએ કે જો વસ્તુ પોતે પ્રત્યક્ષ છે, સ્વરૂપે જ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષતા એનું સ્વરૂપ છે, સ્વભાવ છે, તો એવી વસ્તુને માત્ર વિચાર કોટીમાં કેમ રાખવી? શા માટે રાખવી? અને જો એને પ્રત્યક્ષ વસ્તુને પણ વિચાર કોટીમાં રાખવામાં આવે તો વસ્તુને પરોક્ષતાના પડદામાં નાખી દેવામાં આવે છે. પરોક્ષતામાં સરળતા તો નથી, અસરળતા તો છે. પ્રત્યક્ષ છે અને પરોક્ષતામાં રાખે છે, એમાં પણ એવો અભિપ્રાય થઈ જાય તે વાંચન કરવાથી, શ્રવણ કરવાથી, ચિંતન કરવાથી, વિચાર કરવાથી પ્રાપ્ત થઈ જશે. એનો તો કોઈ દિવસ પ્રત્યક્ષ વસ્તુનો, પ્રત્યક્ષ અનુભવ કરવાનો અવસર આવે નહીં. એટલે એ અભિપ્રાય છે, એ અભિપ્રાયની ભૂલ તો બહુ મોટી ભૂલ થઈ જાય. સુવિચારણામાં અભિપ્રાયની ભૂલ તો ન હોય, ભલે પોતે પ્રત્યક્ષ ન કરી શકતો હોય એ બીજી વાત છે. એટલે જેટલું કારણ પોતે આપવું જોઈએ એટલું કારણ ન આપી શકતો હોય એ વાત બીજી છે. પણ આ વિચાર સાધન છે, વાંચન સાધન છે, અનુભવ કરવા માટે ચિંતન મનન કરું તો અનુભવ થઈ જશે, એ પ્રકારના મિથ્યા ભ્રમમાં તો ન રહે. સુવિચારણા વાળો એવો મિથ્યા ભ્રમમાં રહેતો નથી. એ પ્રકાર મિથ્યા ભ્રમનો છે. કેમ કે આત્મા જ્ઞાયક છે, તો જ્ઞાયક નું રટણ કરતા કરતા જ્ઞાયક નો અનુભવ થાય કે નહીં? ત્રણ કાળમાં ન થાય. અને એમ માનવું એવો અભિપ્રાય રાખવો એ મિથ્યા ભ્રમ છે. કારણ અહીંયા જ્ઞાની પુરુષ કહે છે કે વસ્તુ પ્રત્યક્ષ છે, એ તારા પરોક્ષ રટણનો અને વિચારનો વિષય નથી. આજે સુગાનીજી નો જન્મદિવસ છે ને, માસીમાં છે ઘણું કરું, એવી રીતે આપણે એકાશીમાં ત્રાસી, આજે ત્રાસીમાં બેસે ને, બેસે પૂરા થઈ ત્રાસીમાં જન્મ થઈ. એ પોતાના અનુભવ માંથી આ વાત કાઢે છે. એમને કઈ એટલું બધું શાસ્ત્ર જ્ઞાન નતું, અથવા શાસ્ત્ર જયારે વાંચેલા ત્યારે કોઈ દ્રષ્ટિકોણ હતો નહીં કે આ બધું સમજાઈ ગયું હોય એમને. આ તો એમનું અનુભવ જ્ઞાન બોલે છે. કલકત્તામાં સ્વાધ્યાય કરાવતા ને, સ્વાધ્યાય આપતા હતા કલકત્તામાં, 1951 લગભગ માં સ્વાધ્યાય આપતા હતા. પછી છેલ્લે છેલ્લે 1964 માં પણ 40 દિવસ સુધી સ્વાધ્યાય આપેલો. છેલ્લે છેલ્લે ત્યારે થોડાક બહાર આવ્યા. પહેલા સ્વાધ્યાય શરૂ કર્યો ત્યારે સ્વાધ્યાય બંધ કરવાનો વારો આવ્યો. એવી વાત છે. પાત્રતા હોય તો આદર થાય, નહીંતર આદર કરવા જેવી પણ પરિસ્થિતિ શું થાય? એમ જ થયેલું તો એમ જ, એમ જ થયેલું. કેટલો મોટો અપરાધ થાય, બહુ મોટો અપરાધ થાય, ભલે અજાણપણે થાય છે, જાણી બુજીને ન થતો હોય પણ અજાણપણે થાય છે. અજાણે ઝેર ખાય તો શું થાય? મરી જાય જીવે, ફળ તો એવું જ આવે, ફળ તો એક સરખું જ આવે, એમાં તો બીજો ઉપાય નથી. ત્યાં પ્રગટે એની જિજ્ઞાસા, યથાર્થતા હોય તો એમાં એ આવે કે પ્રત્યક્ષ કરવું પડશે, ચિંતન મનન રટણ થી નહીં થાય. અને એ વાત ખુલ્લી મળે છે કે નથી મળતી? કોઈ એમ કે આ પ્રત્યક્ષ પરોક્ષ ની અમને ખબર નહોતી, પણ હવે આ તો વાત તો બધી ખુલ્લી સામે આવી છે કે નહીં, ત્યાં ધ્યાન જવું જોઈએ કે આપણે આત્માને આવો છે આવો છે આવો છે આવો છે એમ પરોક્ષ લીધા કરીએ છીએ. પ્રત્યક્ષ કર્યા વગર અનુભવ થવાનો નહીં. વાંચન વિચાર તો ગુરુદેવ ની કૃપાથી આપણા લોકોમાં ચાલે છે, અને છતાંય અનુભવ નથી થતો એ સંબંધીનો ખેદ પણ થાય. આ બધું કરીએ તો છીએ, સ્વાધ્યાય આદિ આત્મા વિશે વિચારણા ચાલે છે એમાં, પણ અનુભવ થતો નથી. સુવિચારણા રૂપે હોય તો આગળ વધ્યા વગર રહે નહીં, સુવિચારણા નથી માટે આગળ નથી વધતો જીવ, નહીતર તો આત્મજ્ઞાન ની દિશામાં. સુવિચારણા હોય તો દર્શન મોહની મંદતા થાય, દર્શન મોહની મંદતા થાય તો પરિણમનમાં મુમુક્ષુની ભૂમિકા યોગ્ય નિર્મળતા થાય, વિશુદ્ધિ થાય, અને જીવ પ્રત્યક્ષ થવાની દિશામાં આગળ વધે અથવા એ પ્રકારના પુરુષાર્થમાં આવે. સાધન ની ભૂલ થાય છે જો વાંચન ચિંતન મનન રટણ એનાથી પ્રત્યક્ષ અનુભવ થશે એમ માને તો સાધન ની ભૂલ થાય, ગ્રહિત મિથ્યા થાય, પ્રયોજન ની ભૂલ છે ને. એવું છે, એમાં ઠેકાણું નથી, વિચારમાં પણ ઠેકાણું નથી, એમાં વિપર્યાસ ચાલે છે. કેટલો અજ્ઞાન અને મિથ્યાત્મનો પ્રભાવ છે કે આત્મ સ્વરૂપને પ્રગટ દર્શાવનારા એવા પ્રત્યક્ષ સત્પુરુષના વચનો મળવા છતાં પણ જીવ એ બીજાને થર્ડ પાર્ટી બીજાની જાણે વાત ચાલતી હોય એવી રીતે ખતવે છે, એવી રીતે લક્ષમાં લઈને પરિણમે છે, પછી જીવને કાંઈ લાભ થવાની કોઈ પરિસ્થિતિ નથી રહેતી. એ પ્રભાવ અજ્ઞાનનો અને દર્શનનો છે. દર્શન મોહની સ્થિતિમાં ઉભો છે અયથાર્થ વિધિને કારણે અથવા અવિધિએ કાર્ય કરવાના અભિપ્રાયને કારણે દર્શન મોહને વધારે છે. તત્વજ્ઞાનનો અભ્યાસ કરે અને દર્શન મોહ વધે, ઠીક તો પ્રયોજન સુધીમાં તો ઘણી વાત લીધી છે. સ્વાધ્યાય નિત્ય કરવો જોઈએ પણ યથાર્થપણે કરવો જોઈએ એવી અપેક્ષા છે એમાં. સ્વાધ્યાય જેથી કરીને સ્વાધ્યાય અને આત્માની વિચારણા બંધ કરવી એમ અહીંયા કહેવાનો અભિપ્રાય નથી, પણ જે કાંઈ કરવું તે યથાર્થ રીતે કરવું જેથી દર્શન મોહનો અનુભાગ તૂટે અને પ્રત્યક્ષ વસ્તુને પ્રત્યક્ષ કરવાનો અવસર આવે એમ કેવું છે. સ્વાધ્યાય કરવાનું પ્રયોજન દર્શન મોહનો અનુભાગ તોડવો તે અથવા સ્વરૂપ નિશ્ચય સુધી પહોંચવું તે શાસ્ત્રો શા માટે કયા? જીન પદ નીચ પદ એકતા ભેદભાવ ને કઈ લક્ષ થવાને તેનો લક્ષ કહો, નિશ્ચય થવો કહો, ઓળખાણ થવી કહો, નિજ પદ ની ઓળખાણ થઈને લક્ષ થાય કયા શાસ્ત્ર સુખદાયક? શાસ્ત્ર તો એના માટે કયા છે? તો એને માટે શાસ્ત્ર સ્વાધ્યાય થાય તો શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો બરાબર છે, નહીતર શાસ્ત્ર સ્વાધ્યાય નથી કર્યો પણ બીજું કઈક કર્યો છે, અથવા સ્વાધ્યાય સંબંધી નો પોતાનો રાગ પોષ્યો છે. શું છે? જેમ કોઈને પૂજા કરવાનો રાગ છે, કોઈને ભક્તિ કરવાનો રાગ છે, કોઈને દયાદાન કરવાનો રાગ છે, એમ જીવને સ્વાધ્યાય કરવાનો પણ રાગ હોય. તેથી સ્વાધ્યાય કરે છે, યથાર્થ એમ કઈ રહેતો નથી. એક દુકાન અશુભ ની બંધ કરીને બીજી શુભ ની દુકાન ખોલી એ વેપાર શરૂ કર્યો. સ્વાધ્યાય વિચારમાં અટકવા માટે નથી, સ્વાધ્યાય કોઈ વિચારમાં અટકવા માટે નથી, પણ આ જીવ ગમે ત્યાં અટકતો હોય તો તે અટકણ છોડાવવા માટે સ્વાધ્યાય છે, એમ છે ખરેખર. તો જીવ અટકો તો છે, તેને છોડાવવા માટે સ્વાધ્યાય છે. યથાર્થ સ્વાધ્યાય કહેવાય જ્યાં દર્શન મૂળ નો અનુભાગ ઘટીને નિર્મળતા થાય ને પદાર્થ નિર્ણય સુધી પહોંચે. વિચાર દશામાં પદાર્થ નિર્ણય સુધી પહોંચે ત્યારે પરમાર્થ ની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ આવે, ત્યારે શું થાય? પરમાર્થ ની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ આવે. છૂટી જાય એવું કઈ નથી, પછી ભલે શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો પણ યથાર્થ થાય છે, પછી યથાર્થ થાય છે. શું કહેતા હતા? નાસ્તિઓ નથી પણ અનુભવ તો તોડી શકે છે, દર્શનનો અનુભવ તોડે તે જ મુમુક્ષુતા ગણવો, નહીતર મુમુક્ષુતા નામ માત્ર છે. જો રૂઢિ પ્રમાણે શાસ્ત્ર સ્વાધ્યાય કરે અથવા અયથાર્થ પદ્ધતિથી કરે તો એ તો નામ માત્ર પણ છે, અથવા એ વ્યવહાર જે બીજા ઓક સંજ્ઞાએ કરે છે મહાજીવ, પણ આ સ્વાધ્યાયનો વ્યવહાર ઓક સંજ્ઞાએ નિભાવે, એમાં કઈ મુમુક્ષુતા નથી. વો જો ચલ રહા હૈ ને, લોગ જો ભક્તિ કરતે હૈ વો રાગ રૂપ ભક્તિ કરતે હૈ. સાચી ભક્તિ કરે તો એને જ્ઞાન કહેવાય, એને રાગ ન કહેતા એને જ્ઞાન કહેવાય. ઓળખાણ પૂર્વક નું બહુમાન છે જેને ભક્તિ એવું નામ આપી શકાય, એ બહુમાન ને એ ભક્તિ જ્ઞાન છે. અને એમને ઓઘે કરે છે એમાં રાગ ની પ્રધાનતા છે, રાગ નું અવલંબન છે, રાગ માં તન્મયતા છે, માટે તે ભક્તિ ને રાગ કહેવામાં આવે છે. ભક્તિ શબ્દ છે બે પ્રકારે થાય છે, રાગ રૂપે અને જ્ઞાન રૂપે. સામાન્યપણે જે બધા ભક્તિ કરે છે, પૂજા ભક્તિ કરે છે, તો રાગ થી જ કરે છે. એવી રીતે સામાન્યપણે સ્વાધ્યાય પણ રાગ થી કરે તો સ્વાધ્યાયમાં તો મુખ્યપણે જ્ઞાન ની પ્રવૃત્તિ છે, છતાં મુખ્યપણે રાગ ની પ્રવૃત્તિ રાખે તો શું થાય? એને લાભ થવો જોઈએ ન થાય. અત્યારે તો શું છે, પૂજા ભક્તિમાં પૂજા બોલવી અને ભક્તિમાં પદ ગાવું, આનું નામ પૂજા, આનું નામ ભક્તિ, આ સિવાય કઈ બીજી સમજણ હોય એવું લાગતું નથી. પૂજા બોલી ભણી જાય તો પૂજા પૂજા ભગવાનની કરી લીધી, અને બે ત્રણ પદ બોલી જાય તો ભક્તિ કરી, આ સિવાય બીજી કોઈ લાંબી સમજણ ભક્તિના વિષયમાં કે પૂજાના વિષયમાં હોય એવું લગભગ જોવામાં આવતું નથી. બાકી તો એ વ્યવહાર એવો છે, પૂજાની અંદર પણ તત્વજ્ઞાન ગોઠવું છે, એમાં પણ જ્ઞાનની પ્રવૃત્તિ થઈ શકે છે. ભક્તિ તો પોતે જ, સાચી ભક્તિ તો પોતે જ ગુણાનુવાદ રૂપ બહુમાન છે. જેને ગુણની પ્રીતિ છે, ગુણની રુચિ છે, એને તો દર્શનમાં મંદ થયા વિના, દર્શનમાં મંદ થાય તો એને ગુણ પ્રગટવાનો અવસર છે, નહીતર ગુણ પ્રગટવાનો અવસર નથી. વો તો હે, વો ભી પહેચાન પૂર્વક ભોગ સંજ્ઞા સે કરે તો ઉસમે ભી પ્રારંભ મેં તો થોડા દર્શન મો મંદ હોતા હૈ, ફિર પહેચાન નહીં કર લેવે તો ફિર દર્શન મો તીવ્ર હો જાયેગા. થોડા કઠિન પડેગા, વિષયાંતર ભી હો જાયેગા થોડા. યહાં તો એટલી વાત છે કે વસ્તુ જે આત્મા પ્રત્યક્ષ છે, અભિપ્રાય એ હોવો જોઈએ કે એને પ્રત્યક્ષ અનુભવ કર્યા વિના બીજો કોઈ એનો ઉપાય નથી. અને એ પ્રત્યક્ષ અનુભવ થવા અર્થે પ્રત્યક્ષ અંશ દ્વારા એની પ્રત્યક્ષતાને પામી શકાય છે. પ્રત્યક્ષ અંશ વિના એની પ્રત્યક્ષતાને પમાતું નથી ને પહોંચાતું નથી. અને એ પ્રત્યક્ષ અંશ માત્ર જ્ઞાન એવું જે જ્ઞાન વેદન છે, જેમાં માત્ર જ્ઞાન જ છે, સામાન્ય જ્ઞાન એવું જે માત્ર જ્ઞાન, એમાં રહેલું જે જ્ઞાન વેદન, એ પ્રત્યક્ષ અંશ છે. એ પ્રત્યક્ષ અંશ કહો કે અનુભવાંશ કહો, બે એક જ વાત છે. જો વસ્તુ પ્રત્યક્ષ જ્ઞાનમાં આવે, પ્રત્યક્ષ અંશ દ્વારા જો વસ્તુ જ્ઞાનમાં આવે, પ્રત્યક્ષ વસ્તુ જ્ઞાનમાં આવે, તો એમાં વ્યાપક ભાવે, વેદે વેદક ભાવે પોતાના અસ્તિત્વનું ગ્રહણ કરીને લીન થઈ જવું, બિરાજમાન થઈ જવું. બિરાજમાન તો છે જ, પણ બિરાજમાન છે એનો અનુભવ કરવો, એને બિરાજમાન થઈ જવું એમ કહેવામાં આવે છે. વસ્તુ તો વસ્તુમાં બિરાજમાન જ છે, પણ ભાવે અન્ય એક સમયની પર્યાયમાં જો બિરાજમાન રહે છે તો રાગમાં બિરાજમાન થઈ જાય છે, અને રાગના વિષયમાં બિરાજમાન થઈ જાય છે, બેસી જાય છે. બિરાજમાન થવું એટલે બેસી જવું. એમને બહુ સીધી વાત લીધી છે કે આ વસ્તુ પ્રત્યક્ષ મોજુદ છે ને, એમાં વ્યાપક ભાવે અનુભવ કરીને, પ્રત્યક્ષ અનુભવ કરીને વ્યાપક ભાવે એનો વિચાર કરવાની તારે શું જરૂર છે? વિચાર ત્યાં સુધી કે જ્યાં સુધી એનો નિશ્ચય ન થાય ત્યાં સુધી. નિશ્ચય થતા વસ્તુ પ્રત્યક્ષ છે એ પ્રત્યક્ષપણે જ્ઞાનમાં આવી શકે છે, અને પછી ત્યાં વિચારની આવશ્યકતા નથી. નો અણો આરાહણ સમયે, આરાધના સમયે યુક્તિ માર્ગની, વિચાર માર્ગની કોઈ જરૂર નથી. કેમ કે વસ્તુ પ્રત્યક્ષ છે. જ્ઞાનમાં જો વસ્તુ પ્રત્યક્ષ છે તો એના વિચાર કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. હા, એ જાગતો જે ઉભો છે એમાં પ્રત્યક્ષ લેવો છે, ઠીક. એમને પોતાની મૌલિક પદ્ધતિથી વાત કરી પૂજ્ય બહેનશ્રીએ. વચનામૃત નંબર 306, જાગતો જીવ ઉભો છે, જાગતી જ્યોત છે અંદરમાં, જ્ઞાનની જાગતી જ્યોત છે. ઉભો છે એ તો સદાય મોજુદ છે, ઉભો છે એટલે મોજુદ છે. અહીંયા હિન્દીમાં મોજુદ કે છે, ત્યાં ગુજરાતીમાં ઉભો છે એમ કે છે. ભાવ તો એક જ છે, વાચક શબ્દ જુદા જુદા છે, વાચ્ય બંનેનું એક છે. જાગતો કયો કે પ્રત્યક્ષ, પ્રત્યક્ષ જીવ મોજુદ છે. તો કે ક્યાં જાય? જવાનો પ્રશ્ન નથી, જાય ક્યાં? તું કાઢી મૂકતો જાય એમ નથી. જાગતો જીવ ઉભો છે એ ક્યાં જાય આમ પૂછો તો અજ્ઞાન દશામાં એને પણ ઉલંઘી જાય છે. આનંદજી ગાયું છે પ્રગટ નિધાન, પ્રગટ નિધાન જગત ઉલંઘી જાય જિનેશ્વર ગાવું હું રંગ છો. જિનેશ્વર ની ભક્તિ ગાઉં છું હું, રંગ થી ગાઉં છું. કેવા જીન ભક્તિ રંગ થી ગાઉં છું કે આ તો પ્રગટ નિધાન મુખ આગળ છે, પણ આખું જગત એનું ઉલ્લંઘન કરીને આગળ જાય છે. જ્યોતિ વિના જીએ જુએ જગદીશ, અંધ અંધ પડાય જિનેશ્વર ગાવું હું રંગ છું. એવું કાઢ્યું છે ગુરુદેવે માનમાં રાખેલું, માનમાં એટલે અમુક રિસ્ટ્રિક્શન માં રાખેલું, પોતાના હાથે યોગ્ય વ્યક્તિ જોઈને આપતા હતા, માગે એને આપતા હતા એમ નતો, અને સૂચના કરતા હતા તમારે જ વાંચવાનું, બીજાને વાંચવા દેવાનું નહીં. ગરમા ગરમ થોડો મસાલો છે આની અંદર એટલે. પછી 5 વર્ષે 500 પુસ્તક પાડા, 500 પુસ્તક એવી રીતે 500 મુમુક્ષુને આપતા 5 વર્ષ લાગ્યા. પછી આપવાનો ક્યારેક વિકલ્પ આવ્યો, પણ પુસ્તકો હતા નહીં એમની પાસે. હું પૂછું કે બાકીના પુસ્તકો નું શું થયું, છપાયા તો વધારે રાખી મૂક્યા છે, પણ એ બધા ઓલા ભેગા બાંધેલા હતા 500 આપી દીધા, આ તો જુદા બાંધેલા હતા. એ તો એવું કે તો છૂટા પાના રાખવાની વાત થઈ હતી, બાંધ બંધાવવાની ને છૂટા પાના રાખવા, પણ કાચા પૂંઠાનું બાઇન્ડિંગ કર્યું હતું, પાકા પૂંઠાનું નહોતું કર્યું, કાચા પૂંઠાનું કરી નાખ્યું હતું, વ્યવસ્થિત રહે એટલા માટે આ પ્રમાણે કર્યું છે. ને હવે પાના પીળા પડતા, 5 વર્ષ પાના પીળા પડવા માંડ્યા. હે, આ તો શાસ્ત્ર કહેવાય કે એની અસાધના થાય કે શું બોલ્યા? નાનીની વાણી શાસ્ત્ર કહેવાય, નાની સમજીને શાસ્ત્ર બોલ્યા હશે ને, એમની વાણીને શાસ્ત્ર ક્યારે કીધું? એમ જ્ઞાન દશા સ્વીકારીને કીધું, અથવા અત્યારે જરા ગડબડ ચાલી છે એટલે આગમ ન કહેવાય ને, એમને જ્ઞાની ન કહેવાય ને, એમને માણીને આગમ ન કહેવાય ને, શાસ્ત્ર ન કહેવાય ને, ગુરુ આગમ શાસ્ત્ર. હે, એ તો શાસ્ત્ર કહેવાય કે અસાધના થાય કે? લાવો હવે બધાને આપીએ, હવે વાંધો નથી. પછી છૂટ થઈ ગઈ બધાને. એટલે શાસ્ત્ર શબ્દની જરૂર નથી, એ વાણી પોતે જ શાસ્ત્ર છે. એમાં શાસ્ત્રના શબ્દોને કઈ છાપ મારવાની જરૂર નથી. થોડો વધારે ખોલીને લઈએ છાયા કે વિચારતા રહેવાથી તો જાગૃતિ આવતી નથી, ગ્રહણ કરવાથી જ જાગૃતિ થાય છે. શું કેવું છે જો વસ્તુનું ગ્રહણ કરવું અને વસ્તુનો વિચાર કરવો એ બે પ્રકારના પરિણામનો તફાવત અહીંયા સમજવા જેવો છે. પરલક્ષી જ્ઞાનમાં વસ્તુનો વિચાર થાય છે કે આત્મા જ્ઞાયક સ્વરૂપ છે, આત્મા ધ્રુવ અપરિણામી સ્વરૂપ છે, એવો વિચાર થાય છે, પણ એમાં વસ્તુનું ગ્રહણ નથી થતું. હવે શું કરવું? આ તો પરિસ્થિતિ મોજુદ છે ને, કે ગ્રહણ થવા માટે ખૂટે છે. શું હવે? જો આત્મ સ્વરૂપનો, જેવું આત્મ સ્વરૂપ છે એવો વિચાર થઈ શકતો હોય તો પણ, જો આત્મ સ્વરૂપ ગ્રહણ ન થતું હોય તો હવે એમાં ખૂટે છે શું? આ વિચારણીય વિષય છે. તો કે એ વખતે ગ્રહણ કરવા માટેનો જે રસ અને રુચિ જોઈએ તે નથી, તેનો અભાવ છે. શું રુચિથી ગ્રહણ થાય? રુચિ છે, આત્મરુચિ છે. કેમ કે જરૂરત માંથી પેદા થયેલી ચીજ છે, જ્યાં સુધી ન મળે ત્યાં સુધી જેની જરૂરત સંતોષાતી નથી અને રુચિ અટકીને રહે નહી. આત્મરુચિ પૂર્વકનો આત્મા સંબંધીનો વિચાર હોય, આત્માનો વિચાર આત્મરુચિ પૂર્વકનો હોય તો દર્શનનું મન થાય. અને પાત્રતાનું એ મુખ્ય લક્ષણ છે, આત્મરુચિ એ પાત્રતાનું મુખ્ય લક્ષણ છે. રુચિથી ગ્રહણ થાય છે. એટલે અહીંયા એમ કહે છે કે વિચારતા રહેવાથી તો જાગૃતિ આવતી નથી, ગ્રહણ કરવાથી જાગૃતિ થાય છે. જાગૃતિ થાય છે એટલે હું આત્મા છું એમ જાગૃત પણ થાય છે. શું કહેવું છે? ગ્રહણ કરવાથી, રુચિથી જો ગ્રહણ થાય તો એમાં જાગૃતિ આવે છે, સભાનતા આવે છે. જાગૃતિ આવે છે એટલે સભાનતા આવે છે કે હું આત્મા છું, હું કઈ માણસ નથી, હું કઈ ફલાણો નથી, હું આત્મા છું એમ આવે. શું? હું ફલાણો છું એ બેભાનપણું છે આત્માનો. દરબાર હું વાણીઓ છું, હું દરબાર છું, એ બેભાનપણું છે એમ કે છે. પણ દિગંબર જૈન તો ખરો ને? શું કે? શ્વેતાંબરે નથી ને દિગંબરે નથી, અજૈને નથી ને જૈને નથી. કરુણદાસ જી ક્ષુલ્લક, હું પિતાંબર નથી, શ્વેતાંબર નથી, દિગંબર નથી એમ કરીને દીધું. હતા દિગંબર? નહીં, હું આત્મા છું. વિચારતા રહેવાથી તો જાગૃતિ આવતી નથી, ગ્રહણ કરવાથી જ જાગૃતિ થાય છે. એ રુચિપૂર્વક સ્વરૂપને ગ્રહણ કરવું, એ મુમુક્ષ ગ્રહણ કરવાનો પ્રયાસ, એ મુમુક્ષની ભૂમિકાનો પુરુષાર્થ છે. મુમુક્ષની ભૂમિકાનો પુરુષાર્થ છે. વિચારમાં તો વસ્તુ પરોક્ષ રહે છે. શું? વિચારમાં તો વસ્તુ પરોક્ષ રહે છે. કેવું કાઢ્યું છે પોતાના અનુભવથી? કેવું કાઢ્યું છે? એવું થયેલું કે એમના સમાગમમાં બધા આપણા મુમુક્ષુઓ જ આવ્યા છે, પછી એમને દિગંબર સમાજનો, સંપ્રદાયનો સંપર્ક કર્યો નથી. જે કોઈ સંપર્ક કર્યો તો આપણા મુમુક્ષુઓનો આવ્યો. ત્યારે એમણે જોયું કે બધા વિચાર તો ઘણો કરે છે, સમય સાર આદિ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીને આત્માનો જ્ઞાયક સ્વરૂપનો વિચાર તો ઘણા કરે છે, પણ આ વિચાર કરે છે એમાં બધી ગડબડ છે એ દેખાઈ ગઈ. આ એટલા માટે એમાં અનુભવમાંથી કાઢ્યું છે. કે વિચારમાં તો વસ્તુ પરોક્ષ રહે છે અને ગ્રહણ કરવામાં વસ્તુ પ્રત્યક્ષ થાય છે, અથવા વસ્તુ જે પ્રત્યક્ષ છે હું આ પ્રત્યક્ષ છું, આ એટલે મોજુદ અત્યારે પ્રત્યક્ષ છું, વર્તમાન પ્રત્યક્ષ છું, એમાં વસ્તુનું ગ્રહણ છે, એમાં વિચાર નથી પણ વસ્તુનું ગ્રહણ છે. ગ્રહણ એટલે પોતા સ્વરૂપે પકડાવું, એનું નામ ગ્રહણ છે. સાંભળતા રહેવાથી અને વિચારતા રહેવાથી એવી બે વાત લીધી, કેમ કે સાંભળવાનો પ્રકાર આપણે ત્યાં વધારે છે. જે વક્તા આવે એને સાંભળવા બેસી જાવ, જે વક્તા આવે, જે પંડિત આવે, જે વિદ્વાન આવે, આપણે સાંભળો 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 ને સાંભળો. એક કલાક સાંભળો, બે કલાક સાંભળો, ત્રણ કલાક સાંભળો, ચાર કલાક સાંભળો, સાંભળો બસ. સાંભળતા રહેવાથી અને વિચારતા રહેવાથી તો વસ્તુની પ્રાપ્તિ થતી નથી, એમ નહીં થાય. તો શું કરવું કે એ સાંભળવા ટાણે ને વિચારવા ટાણે ગ્રહણ કરવાનો જ અભ્યાસ એટલે પુરુષાર્થ, અભ્યાસ એટલે પ્રયાસ, વારંવાર થવું એનું નામ અભ્યાસ કહેવામાં આવે છે. અભ્યાસ એટલે વારંવાર થવું, શું આને પ્રેક્ટિસ કહેવામાં આવે છે. એ વિચાર નથી પણ પ્રેક્ટિસ છે. ગ્રહણ કરવાનો જ અભ્યાસ શરૂ થવો જોઈએ. જ્ઞાન લક્ષણે સનાતન સ્ફુરિત એવો આ આત્મા લીધું છે, 913 ના છેલ્લા પેરેગ્રાફ ની પહેલી લીટી આ છે. કૃપાળુદેવ, જ્ઞાન લક્ષણે સનાતન સ્ફુરિત એવો આત્મા, ચૈતન્ય સ્વરૂપી આત્મા, એમ એને પ્રત્યક્ષ જે છે એને પ્રત્યક્ષપણે ગ્રહણ કરવાનો વારંવાર પુરુષાર્થ ચાલવો જોઈએ અંદરમાં. એને અંતર્મુખી પુરુષાર્થ કહે છે, એને સ્વસન્મુખતાનો પુરુષાર્થ કહેવામાં આવે છે. કોઈ એમ પૂછે કે સ્વાનુભવમાં આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કેમ કરતા કરતા થાય, શું કરતા કરતા થાય, તો કે આવો સ્વસન્મુખતાનો સ્વરૂપને ગ્રહણ કરવાનો વારંવારનો પુરુષાર્થ કરતા કરતા થાય, પણ વિચાર કરતા કરતા કોઈ દી ન થાય, એમ લેવું છે. હા, અહીંથી લાઈન જુદી પડે છે. વિચારણા કરવાથી પછી જે ગ્રહણ કરવા સંબંધીનો પુરુષાર્થ છે ત્યાંથી લાઈન જુદી પડે છે, અને એ લાઈન અનુભવ બાજુ જાય છે. બાકી વિચાર કરવામાં જાય તો એનું સ્ટેશન બીજું આવશે, અનુભવ નહીં આવે, એ બીજે ક્યાંક અટકી જશે, સ્ટેશન આવશે એટલે અટકી જશે ક્યાં. બીજું ચા બાજુ છે, બીજા પાને 447માં રુચિની વ્યાખ્યા એમણે કરી છે. રુચિ તો તેનું નામ કહેવાય છે કે જે વિષયની રુચિ હોય તેના વિના ક્ષણ પણ ચાલી શકે નહીં, એવી જરૂરત લાગે. એવી પાણીની તરસ લાગી હોય, એવી પાણીની તરસ લાગી હોય, રૂમાડે રૂમાડે પાણીનો પોકાર ઉઠતો હોય, એને એક એક ક્ષણ કેવી લાગે પાણી વિનાની, એ જરૂરતમાંથી ઊભી થાય છે. એમ રુચિ તો એનું નામ કહેવાય કે જે વિષયની રુચિ હોય તેના વિના ક્ષણ પણ ચાલી શકે નહીં, એક એક ક્ષણ કાઢવી મુશ્કેલ પડે. દ્રષ્ટાંત આપ્યો છે, પતંગીઓ દીપકને જોતા, પતંગીઓ અને પતંગા દીપકને જોતા ચોંટી જાય છે, એ ભૂલી જાય છે કે હું દીપકને ચોંટીશ તો હું સળગી મરીશ, હું પોતે જ સળગી જઈશ, એવું કેમ ભૂલે છે કે એને દીપકની રુચિ એટલી છે કે પોતાની જાતને વિસ્મરણ કરી જાય છે. એમ પર્યાય સ્વરૂપની રુચિમાં જ્યારે ધારણ કરે ત્યારે પર્યાય પોતાની જાતને ભૂલી જાય છે. અનાદિથી જે એક સમયની પર્યાયના ભાનમાં જીવી રહ્યો છે, જીવી નથી રહ્યો, ભાવ મરણ કરી રહ્યો છે, એ જીવ જ્યારે સ્વરૂપની રૂચિથી તીવ્ર રૂચિમાં આવે છે ત્યારે પોતાની પર્યાયનું ભાન ભૂલી જાય છે. સ્વરૂપ નિશ્ચય વિના, સ્વરૂપની ઓળખાણ વિના અને સ્વરૂપ લક્ષ વિના એવી રુચિ ઉત્પન્ન થાય. એ પેલા રુચિ હોય, સામાન્ય રુચિ હોય છે, અવ્યક્ત રુચિ જેને કહે છે, એવી કોઈ કોઈ જીવને હોય છે. કોઈ કોઈ જીવને, બધાને હોય છે એવું નહીં, પણ કોઈ કોઈ જીવને હોય છે, તો કોઈને સંસ્કાર પણ ઉતરી જાય છે. પણ સ્વરૂપ લક્ષ વખતે તો એવી રુચિ હોય કે આના સંસ્કાર તો એને પીડ્યા વિના રહી જ નહીં. એ તો પ્રશ્ન જ નથી. જેને પૂર્ણતાનું લક્ષ્ય નથી એનો અર્થ બીજો શું છે? કે એને આત્મકલ્યાણ કરવું જ નથી. બે પ્રકારના જીવો એવા છે કે આત્મકલ્યાણની વાતોને વિચાર કરે છે, પણ ખરેખર એને આત્મકલ્યાણ કરવું નથી. એક તો જે પૂર્ણતાનું લક્ષ્ય કરતા નથી, અને એક જે સત્પુરુષની આવશ્યકતા, પ્રત્યક્ષ સત્પુરુષની આવશ્યકતાનું મહત્વ સમજતા નથી. તે આ બે પ્રકારના જીવોને આત્મકલ્યાણ કરવું જ નથી ખરેખર. શું એના અભિપ્રાયમાં કરવું નથી એમ છે? ભલે બારમાં વિચાર અને વાણીમાં એમ આવે કે મારે આત્મકલ્યાણ કરવું છે, પણ ખરેખર કરવું નથી. ખબર નથી પડતી એવી ખબર કરતો નથી એવી, નહીતર ગમારને પણ ખબર પડે છે કે મને દર્દ થયું છે, મારે ડાક્ટર પાસે જવું જોઈએ. એથી તો ગમારને ખબર પડે છે. ઢોરા ચરાવે છે, ગાય ભેંસને ચારવા જાય છે, અને કાંઈ ભણ્યો નથી, એને દર્દ થાય ત્યારે કેમ ડાક્ટર પાસે જાય છે? એટલી અક્કલ એનામાં ક્યાંથી હોય? બીજું કાંઈ ભણ્યો ભીણ્યો નથી, એને કાંઈ શાસ્ત્ર વાંચ્યા છે? તો આ ભવરોગથી પરિભ્રમણ જન્મ મરણ કરી રહ્યો છો, એને મટાડવા માટે આત્મજ્ઞાની સત્પુરુષ પાસે જવું જોઈએ એવી બુદ્ધિ ન હોય, એ કાંઈ માનવા જેવી વાત નથી. આ તો બધા બુદ્ધિમાં તો આંટી મારે એવા હોય છે, એકબીજાને પછાડે એવા હોય છે. હે, આંટી મારે સમજો. હા, પગથી પગ આડો રાખીને પેલો પડી જાય, કાંઈ એને પછાડવા માટે ધક્કો મારવો ન પડે અને જોર કરવું ન પડે. આંટી મારે તો માણસ પડી જાય. બુદ્ધિ ની આંટી એવી મારે કે સામાન્ય બુદ્ધિ ના વિષયમાં પછાડે, પણ મને કોની જરૂર છે એની ખબર નથી, અને એવી ખબર કરતો નથી. ખબર પડે નથી, પડતે પડે નહીં એવું નથી, પણ એવી ખબર કરતો નથી. શું છે કે પોતાને જરૂરત જ દેખાણી નથી, એટલે એના માટે એમ કહેવાય છે કે ખરેખર એને આત્મકલ્યાણ કરવું નથી. એને પ્રશ્ન જ નથી, એના માટે કોઈ પ્રશ્ન જ નથી. ખરેખર જેને આત્મકલ્યાણ કરવું છે એના માટે બીજો કોઈ પ્રશ્ન નથી. એને આ બે વાત થતા વાર લાગે નહીં. એક જ આત્મકલ્યાણ કરવાના સાચા ભાવોના બે આ પહેલું છે, બે પડખા છે. શું? એક પર સાપેક્ષ છે અને એક સ્વ સાપેક્ષ છે. ગમારને સમજાય છે લૌકિકમાં, એટલે ગમારને સમજાય છે. તમારે ડાક્ટર પાસે નહીં જવું તો મને ખબર કેમ પડશે કે દરદ શું થયું છે અને શું કરવું જોઈએ? દરદ શું થયું છે એ ખબર નથી, અને આ તો હજી ખબર છે કે હું જન્મ મરણ કરું છું, મોત આવવાનું છે નથી ખબર, કોને ખબર નથી? રોજ છાપામાં આવે છે મરણ નો. એ તો કઈ ખબર પાડવાની જરૂર છે? ઓલાને તો ખબર નથી મને શું દરદ થયું છે અને શેની પીડા છે ખબર નથી, તો ડાક્ટર પાસે જવું છે એની શું જેને છે? આને તો ખબર છે કે આ મૃત્યુ મારે જોતું નથી, કોને મરવું છે? કયો મરવું છે? કોઈને હે મરવું તો નથી કોઈને, તો પછી નહીં મરવા માટે કોની પાસે જવું? એની અરુચિ છે, રુચિ નથી એને, એની અરુચિ છે ખરેખર. રુચિ વિનાનો જીવ નથી એને, જન્મ મરણની અને સંસારની એટલી રુચિ છે એને, આત્મકલ્યાણની અને સત્પુરુષના સંગની સત્સંગની એને અરુચિ છે. રુચિ નથી પણ અરુચિ છે, અરુચિ છે એટલે દ્વેષ છે. ઠીક, દ્વેષ અરોચક ભાવ. આનંદજી ગાયું કે નહી કે દ્વેષ અરોચક ભાવ, રુચિ છે એટલે દ્વેષ છે એમ છે. હા, એવો સંસાર વાલો લાગ્યો કે અસંસારી એવા આત્મા ઉપર દ્વેષ આવ્યો. પછી જેટલા અસંસારી બારમા સત્પુરુષ આદિ હોય એના પ્રત્યે દ્વેષ આવ્યા વિના કરીએ નહીં, કોઈ ને કોઈ બાને કોઈ ને કોઈ પ્રકારે આવી જાય. પછી જ્ઞાન સૂક્ષ્મ છે કે દોડડા પણ છે, શું છે ધીરુભાઈ? ફાટેલો સ્વચ્છંદ છે, શું છે? સ્વચ્છંદ નથી પણ ફાટેલો સ્વચ્છંદ છે એનો, ફાયટો સ્વચ્છંદ વધી ગયો એટલે ફાયટો એમ છે. સંતોષ છે, અસંતોષ નથી એટલે સંતોષ છે. જેને વર્તમાન સ્થિતિનો સંતોષ છે દર્શનોને તીવ્ર કરી રહ્યો છે, પર્યાય બુદ્ધિ છે અને પર્યાય બુદ્ધિમાં દ્રઢતા અને વધારો કરી રહ્યો છે. તો એમાં બહુ સારો વિષય ચાલી ગયો છે કે આમ નેપથ્યમાંથી ઉત્તર આવે છે તો પછી કરવું શું? તો કે આ આત્મકલ્યાણ કરવું, કરવું ને કરવું, કોઈ પણ ભોગવે કરવું, એમ નેપથ્યમાંથી ઉત્તર આવે છે અને તે યથા યોગ્ય છે એમ લખ્યું છે. એમાંથી સત્સંગ દરમિયાન એ વાત સ્પષ્ટ થઈ છે કે જેને અંતરમાંથી પ્રશ્ન ઉઠે છે એમને પોતાને પણ 23મા વર્ષમાં અંતરમાંથી આ બધું પ્રશ્ન ઉઠ્યો છે, એને ઉત્તર પણ એનો અંતરાત્મા આપે છે અંદરથી આત્મા. પ્રશ્ન પણ જેને અંદરમાંથી ઉગે એનો ઉત્તર પણ એને આત્મા અંતરમાંથી આપે છે. શિષ્ય પણ પોતે અને ગુરુ પણ પોતે. આત્મા તો પરમ ગુરુ જ છે અમસ્ત હોય તે. તીર્થંકર ભગવાન તો અપરમ ગુરુ છે એની પાસે, ખરેખર તો પોતાનો આત્મા પરમ ગુરુ છે. એમાંથી એક બીજું પડખું સ્પષ્ટ થયું કે જેને ઉપર ઉપરથી તક અને પ્રશ્ન આવે છે એને અંદર માંથી ઉત્તર આવતો નથી. એટલે 12મા ગોતે છે કે શાસ્ત્ર માંથી જવાબ મળશે, નાની પાસેથી જવાબ મળશે, પંડિત પાસેથી જવાબ મળશે, ક્યાંથી ક્યાંક હું ક્યાંક જવાબ ગોતું હું એનો. એને એની જિજ્ઞાસા પણ ઉપર નહીં અને એને ઉત્તર હાથો મળશે તો પણ ઠેકાણે પડશે નહીં, કેમ કે અંદર માંથી ઉગ્યો નથી પ્રશ્ન. અંદર માંથી ઉગે તો અંદર માંથી જવાબ આવ્યા વિના. એ વિશે ચાલ્યો. કલકત્તામાં બધો સ્વાધ્યાય બહુ સારો થયો છે. આ બધું બહુ ચર્ચાઓ સ્વાધ્યાયમાં બધું બહુ ચોખ્ખું થયું છે. પતંગીઓ દીપકને જોતા ચોંટી જાય છે, વિચાર નથી કરતો કે હું ચોંટવા માટે અત્યારે જાઉં, ચોઘડીઓ બરાબર છે કે નહીં, કાળ પાયકો છે કે નહીં, જરાક વિચાર કરીને જાઓ, કાંઈ ખાઈ પીને જાઓ. હે, એ તો ઝપટ મારે છે. દીવાને જોયો નથી ને ઝપટ મારી નથી, એનું નામ રુચિ. આ આ ચર્ચા એવી રીતે નીકળેલી છે. કોઈ મુમુક્ષુને અનુલક્ષીને વાત ચાલેલી. રુચિવાળા જીવ છે એમના પરિચિત હતા, હિન્દી ભાષા મુમુક્ષુ હતા. એની કોઈ ચર્ચા વ્યક્તિગત ચાલી ગઈ તો ચર્ચા દરમિયાન કોઈ એમ કહ્યું છે રુચિવાળા જીવ, એટલે હસવા મળ્યા. એમ કેમ કે એમને પરિચય હતો એટલે હિસા હિસા એટલે પૂછ્યું કેમ હિસા, એમની વાતમાં તમે હિસા કેમ, તો કે રુચિ ક્યાં કહેવે કે ઉસકો રુચિ ક્યાં કહેવે કે 500,000 માઇલથી આવતા હોય હિન્દી ભાષી ક્ષેત્રમાંથી, અને એ જમાનામાં બહુ ઓછા હિન્દી ભાષી માણસો આવતા હતા. એ જમાનાની વાત છે. એ બહુ રુચિવાળા જીવ છે. અવારનવાર અહીંયા આવે છે, ઘણું રહે છે અહીંયા, ગુરુદેવનો સત્સંગ કરવા માટે અહીંયા ઘણું રહે છે. એ તો જાણતા હતા એટલે જરાસી ગયા. રુચિ ક્યાં કહેવે કે રુચિ તો ઇસકા નામ કે જૈસા પતંગા ઝપટ લગાતા હૈ, પતંગા દીપક કે પ્રતિ ઝપટ લગાતા હૈ, ઇસકા નામ રુચિ હૈ કે. ઓર રુચિ તો રુચિ ક્યાં કહેંગે કે. પતંગિયો વિચાર નથી કરતો, તે રીતે વિચાર વિચાર કરતા રહેવાથી શું વસ્તુને ચોંટી જાઓ. આખા ને આખા આત્મામાં વ્યાપ્ત થઈને ગ્રાસી લ્યો, વ્યાપ વ્યાપક ભાવે એનો કોળિયો કરી જાઓ. ગ્રાસી લ્યો એટલે કોળિયો કરી જાઓ. એમ વસ્તુનો દ્રષ્ટિ વસ્તુનો કોળિયો કરી જાય છે, કબજો કરી લે છે, ગ્રાસી લે છે એને. શું વસ્તુ મોટું કે વસ્તુની દ્રષ્ટિ મોટી? વસ્તુ મોટી હોય તો એનો કોળિયો કેમ થાય? મોટું મોટું કે કોળિયો મોટો એમ કયો? એમ છે કે અહીંયા આ અપેક્ષાએ દ્રષ્ટિ મોટી, એક અપેક્ષાએ વસ્તુ મોટી અને એક અપેક્ષાએ દ્રષ્ટિ મોટી. એમ છે બધી અબલધૂમની વાત છે.
20 નંબરનો બોર.
હા, 20 નંબરનો બોર. પરમાગમ સારમાં 514 અને 544 છે. 514 છે અને 544 બે બોલ છે, વિસ્તારથી લીધા છે. એવો વિષય છે. વસ્તુને કબજામાં રાખે શું તો કબજો કરનાર મોટો ને? શું વસ્તુને કબજામાં રાખે એ કબજો કરનાર પણ મોટો જ ગણાય ને? એમ 273માં સત્પુરુષનો મહિમા એવી રીતે કર્યો છે કે હે પુરાણ પુરુષ આત્મા, હું તો સત્પુરુષના કબજામાં છું, તો પછી અમારે તારી વિશેષતા સમજવી કે એની વિશેષતા સમજવી? અમે તો સત્પુરુષની વિશેષતા સમજશું. કેમ કે તારા કરતા એ સરળ છે અને એના વિના અમને તારી ઓળખાણ પણ પડી નહીં, એમ કરીને વિશેષતા કરે છે.